તારીખ 20/12/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 52 અને 53 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 48
આત્માના ધર્મની રુચિ નથી. સંક્ષેપ માં વાત છે, છતાં મહત્વની વાત છે. રુચિ છે આકુલતાની રુચિ છે, અશાંતિની રુચિ, હારી દોષની રુચિ છે, પુણ્ય ભાવ છે, દોષ ભાવ છે, આરાધક ભાવ નથી, વિરાધક ભાવ છે. એની જેને રુચિ છે, દ્રવથી એને જળની રુચિ કહેવાય છે, અનાત્માની રુચિ કહેવાય છે. જળની રુચિ કહો કે અનાત્માની રુચિ કહો, ભાવથી એને અશાંતિની અને દુઃખની રુચિ છે. પ્રત્યક્ષપણે પૂર્ણ ભાવમાં આકુલતા થાય છે, છતાં એ જીવને રુચે છે, એને ઝેર ભાવે છે, મને અફીણ ભાવે છે. રુચિ છે એને આત્માનો ધર્મ, જે આનંદ અમૃત, આત્માનો ધર્મ એટલે આનંદ અમૃત છે, એની અરુચિ છે. રુચિ નથી એટલે ઉલટાની એને અરુચિ છે. રુચિ છે પરરુચિ મોક્ષ માર્ગમાં પ્રવેશ થવા માટે બહુ મોટો પ્રતિબંધ છે. પૂર્ણ ભાવ એટલો પ્રતિબંધરૂપ નથી, પરંતુ પૂર્ણ ભાવ રુચે એ બહુ મોટો પ્રતિબંધ છે. એમ છે, પૂર્ણ ભાવ તો અલબત્ત રોકે છે જીવને, મોક્ષ માર્ગમાં પણ પુણ્ય ભાવ થાય એટલું રોકાવું થાય છે, પણ મોક્ષ માર્ગની એની રુચિ નથી, એની અરુચિ છે ઉલટા, એટલે ત્યાંથી એ ખસતા જાય છે. અરુચિ ભાવે નાની નૈપુણ્ય હોય છે, રુચિ ભાવે કદી પણ એને પુણ્ય હોતું નથી. પુણ્ય હોય છે ખરું, પુણ્યને પુણ્યનું ફળ બંને હોય છે, પણ તે અરુચિ ભાવે છે, રુચિ ભાવે હોતું નથી. કેમ કે જે પ્રત્યક્ષ આકુલતા સ્વરૂપ છે, દુઃખરૂપ છે, જે ભાવ પ્રત્યક્ષ આકુલતા સ્વરૂપ અને દુઃખરૂપ છે, એ પણ રુચે એ વાત ખરેખર વિચિત્ર છે. દુઃખ ને એ પણ રૂચે, એ ત્યારે જ રૂચે છે કે જીવને દુઃખમાં સુખની કલ્પના થઈ છે, અથવા દુઃખમાં સુખની ભ્રાંતિ વર્તે છે, ત્યારે જ એને દુઃખ રૂચે છે. તો અશુભ રૂચે, શુભ તો મંદ કશાય છે, તો અશુભ રૂચે તો સ્પષ્ટપણે તીવ્ર અરુચિના પરિણામ છે. સ્વરૂપની તીવ્ર અરુચિ છે ત્યારે જ એ રૂચે છે, તેને આત્માના ધર્મની રુચિ નથી. એટલે કે તેને આત્મા જોઈતો નથી, આત્મા એને રુચતો નથી, રુચિ ને જરૂરત સાથે પણ સીધો સંબંધ છે, રુચિ ને જ્ઞાન સાથે પણ સીધો સંબંધ છે. બે પરખા એના બીજા ઉત્પન્ન થાય છે. રુચિ હોય એની જરૂરત લાગે છે, જેની રુચિ છે એની જરૂરત લાગે છે, એનો પુરુષાર્થ કર્યા વિના જીવ રહેતો નથી. જરૂરત ને જરૂરતના અનુસંધાનમાં પુરુષાર્થ આ પરખું ઊભું થાય છે. રુચિ અનુસાર દીપચંદજી અનુભવ પ્રકાશમાં એમ કહે છે કે પર રુચિ કરી કરીને જીવને અવિવેક નામનું જ્વર ઉત્પન્ન થાય છે. આ કઈ મોટો રોગ થાય ત્યારે પેલો તાવ દેખાય, ક્ષય રોગ હોય, કેન્સર હોય, તો ઘણામાં પેલો સીધો તાવ દેખાય. આ તાવ કેમ ઉતરતો નથી અને આ તાવને કેમ કોઈ દવા લાગુ પડતી નથી, કે અંદરમાં કોઈ રોગ મોટો છે એમ પર રૂચિથી અવિવેક જ્વર ઉત્પન્ન થાય છે. અવિવેક ને જ્વર ઉપનામ દીધું છે, રોગનું ઉપનામ દીધું. એટલે પરની રૂચિમાં જ્ઞાન હિત અહિતનો રસ્તો ચૂકે છે. અવિવેક થતા એ થાય છે કે પોતાનું હિત ક્યાં છે, પોતાનું અહિત ક્યાં છે, એ પોતાની વૃત્તિમાં એ વિશે પોતાને સમજાતો નથી. એટલે પરની રુચિ પુણ્યની રુચિમાં આ બધા પુરુષાર્થ અને જ્ઞાન જે મહત્વના મુદ્દા છે, આગળ વધવા માટે જે મહત્વની વાત છે, એ બંને જગ્યાએ મોટી ખામી ઉત્પન્ન થાય છે. જીવ સહેજે સહેજે અધોગતિમાં ચાલ્યો જાય છે. એ રીતે રુચિનો વિષય અનેક પડકારથી તપાસવા જેવો છે. અનેક પડકારથી વિચારવા જેવો છે. જેમ કે આત્મા સિવાય અન્ય દ્રવ્ય ભાવ અને બીજા પ્રસંગોમાં અન્ય પ્રસંગોમાં કુતૂહલ છે પણ પર રુચિને સૂચવે છે. કુતૂહલ સહજ વૃત્તિ છે માનવ સ્વભાવની, કે એને કાંઈ ને કાંઈ જાણવાનું કુતૂહલ રહે છે. જે સમયે એને આત્માના સ્વરૂપના અનુભવના પુરુષાર્થમાં લગાવવો જોઈએ, એ સમય પોતે ફાલતુ વાતો જાણવામાં કુતૂહલથી રોકાય છે. પરિણામ ભલે એ સામાન્ય દેખાય છે તો પણ એ પર રુચિને પ્રસિદ્ધ કરતા પરિણામ છે, અન્ય રુચિને એ પ્રસિદ્ધ કરતા પરિણામ છે. અને પર રુચિ કહો કે આત્માની રુચિ કહો કે જળની રુચિ કહો કે અધોગતિમાં જવાની રુચિ કહો, એ બધું એ છે. એ વિષય પોતાના પરિણામને સૂક્ષ્મપણે અવલોકી અવલોકીને રુચિનો વિષય તપાસવા જેવો છે. રુચિના પરિણામ સ્થૂળ અને સૂક્ષ્મ બંને રીતે ઉદય છે, પણ સૂક્ષ્મના સૂક્ષ્મ પર રુચિ પણ ટાળવા જેવી છે. એ કહેવા માટે ગુરુદેવ એમ કહે છે કે પુણ્યની રુચિ પણ તું કરીશ નહીં. સ્વાધ્યાય પૂજા ભક્તિ ભક્તિ દયા દાનના કોઈ પણ પરિણામ થાય તો પણ એની રુચિ ગરીશ નહીં. એ રૂચે છે તો મોટી ગડબડ છે. આત્મ સ્વરૂપનો એમાંથી વિરોધ ઉભો થાય છે, સ્વસ્વરૂપનો વિરોધ ઉભો થાય છે, પછી સ્થૂળપણે જાય ત્યારે દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષના વિરોધમાં દેવ આવી સ્થૂળતામાં ચાલી જાય છે. સૂક્ષ્મપણે ફૂલની રુચિ ઉત્પન્ન થઈ એ ઘણી વધી ગઈ હોય છે ને એમાંથી આ બધા પછી તો શુભના પણ ઠેકાણા રહે, પુણ્યના પણ ઠેકાણા રહેતો નથી. એ રીતે નાનો ગુણ છે પણ મહત્વનો વિષય છે. ઘણા વિષયથી સંપ્રદાયની અંદર ઉત્સાહથી રસથી રૂચિથી પુણ્યભાવ કરનારાઓને ચોંક્યા છે આ વાત સાંભળીને. એમ કે છે કુણની રુચિ એટલે જળની રુચિ, પણ અમારે તો દેવગુરુ શાસ્ત્ર અને આત્માનો વિચાર ને તત્વનો વિચાર છે. તત્વનો વિચાર તો સ્વતત્વના પુરુષાર્થ પૂર્વક થવો જોઈએ. એમાં પુરુષાર્થ મૂકે છે, વિકલ્પ અને પુણ્યભાવની મુખ્યતા હોઈ શકે નહીં. તત્વ વિચાર હોવો ઘટે છે પણ એ પુરુષાર્થ સહિત હોવો ઘટે છે. પુરુષાર્થ વિના જો હોય તો એ કેવળ વિચાર છે, એમાં પુણ્યની રુચિ થઈ જતા વાર લાગશે. પુણ્યના અભાવ સ્વભાવે, રાગના અભાવ સ્વભાવે વિતરાગ સ્વરૂપનો પુરુષાર્થ છે, એમાં વચ્ચે વિકલ્પ આવી જાય તો એ ક્ષમ્ય છે.
પુણ્યનું ફળ પણ જડમાં આવે છે.
પુણ્યનું ફળ તો જળમાં જ આવે. જળમાં આવે ત્યારે અનેક પ્રકારના અનુકૂળ પદાર્થોની સામગ્રીનો સંયોગ જોવામાં આવે છે. મુખ્યપણે બીજા પડખેથી અનિષ્ટનો વિયોગ જોવામાં આવે છે. ત્યારે જીવને રૂચે છે, ગમે છે, એ પણ એને પુણ્યની જ રુચિ છે, જળની રુચિ છે અથવા પુણ્યની જ રુચિ છે, એટલે કે એમાં આત્માની રુચિ છે. આનંદ સ્વરૂપ આત્મા, નિર્દોષ પવિત્ર સ્વભાવી આત્મા, એ અંતરૂચિનો વિષય હોય તો પુરુષાર્થ રુચિને અનુસરીને આત્મા પ્રત્યે જાય, નહીંતર પર રુચિને અનુસરીને અનેક દોષોની પરંપરા એમાંથી ઊભી થયા વિના રોકી શકાય નહીં. દોષોની પરંપરાને
રોકી શકાય નહીં,
રોકી શકાય નહીં.
પુણ્યની રુચિ કરે અને પુરુષાર્થ થઈ શકાય, પુણ્યની રુચિ કરે એને પુરુષાર્થ કહેવાય કે
એને ઊંધો પુરુષાર્થ જરૂર કહેવાય. પુરુષાર્થ વિનાનો જીવ તો ક્યારેય નથી. ઊંધો પુરુષાર્થ કહેવાય, પોતાને અધોગતિમાં લઈ જવાનો પુરુષાર્થ કહેવાય. એને શું પુરુષાર્થ કહેવો? પુરુષાર્થનો શબ્દાર્થ એવો છે પુરુષ નામ આત્મા, અર્થ નામ પ્રયોજન. આત્માનું પ્રયોજન જેના જે પરિણામથી સરે, જે પરિણામથી પ્રયોજન સિદ્ધ થાય એને પુરુષાર્થ કહીએ. પુરુષાર્થને ઊંધો પુરુષાર્થ શું કહેવો? કારણ કે પુરુષાર્થ જ નથી એમાં, તો અપુરુષાર્થ છે ખરેખર. ત્રિપુણનો બોલ પુરુષાર્થ વિષયક જ છે. પુરુષાર્થની ચર્ચા કરે છે અને શાસ્ત્ર વાંચીને પણ જે જે ભૂલ કરે છે માર્ગદર્શન જાણવામાં અટકવું હોય જાણવું એટલે માત્ર જ્ઞાતા ભાવ એને જાણવું અહીંયા કેમ છે, જ્ઞો ભાવ માત્ર જ્ઞાતા પણ એ તો કોઈ પરમા તપતો નથી, નિર્લેપ ભલે સ્વતર પ્રકાશક પણ એમ પણ નિર્લેપ રહીને જા જે જાણે છે એમાં અટકવું નથી, અથવા જાણરૂપ જે સ્વભાવ છે એમાં પરમાં અટકવું નથી. માત્ર જ્ઞાન જ્ઞાન માત્રપણું જાણવું એટલે જ્ઞાન માત્રપણું એમાં અટકવું નથી.
અટકવું એટલે
અટકવું એટલે પરમાં રોકાવું, પરને જાણતા પરમાં રોકાવું એને અટકવું કહે છે. પછી અટકવાને એમાં જે વિકૃતિ ઉપજે છે એમાં પરને જાણતા આ ઠીક છે એમ જાણે છે, એ રીતે અટકે છે કે આ અઠીક છે એમ જાણીને અટકે છે. જ્યારે જે પરને જાણતા અટકે ત્યારે ઠીક અઠીક પણ ઉઘર્યા વિના એટલે કે કા રાગ કરે ને કા દ્વેષ કરે. પર જણાતા પર ભિન્ન છે એમ જણાય તો ભિન્નતામાં અટકવાનો કોઈ રસ નથી, અટકવાનો કોઈ કારણ નથી. ભિન્ન છે એટલે કે મારે કઈ સંબંધ નથી, મારે કઈ લેવા દેવા નથી. એવી રીતે જે માત્ર જ્ઞાન માત્રપણું છે એમાં અટકવું એવો એનો સ્વભાવ નથી. જાણવામાં અટકવું હોય નહીં, આ એક પોતાની ગુરુદેવની શૈલીનું વચન છે, એમની શૈલી છે, ખાસ શૈલી છે કે તારો જે સ્વભાવ છે એમાં પરમાં અટકવું એ તારા સ્વભાવમાં જ નથી. જાણવું એટલે તારો સ્વભાવ, જ્ઞાન માત્ર પણ અને એ જ્ઞાન માત્ર પણ છે એમાં પરમાં અટકવું કે પરમાં ઠીક અઠીક પણ કરવું એ તારા સ્વભાવ સ્વભાવની વાત નથી, તારા સ્વભાવમાં એ છે જ નહીં એમ કે છે. છતાં થાય છે એ વિભાગ છે, સ્વભાવમાં નહીં હોવા છતાં થાય છે એટલે જ એને વિભાવ કહેવામાં આવે છે. હું જે જીવો નિમિત્તાશ્રિત બુદ્ધિ કરીને અટકા છે તે જીવો માત્ર વાતો કરે છે. બુદ્ધિ એટલે અહીંયા અભિપ્રાય. જે જીવો નિમિત્તને આશ્રિત બુદ્ધિવાળા એટલે કે નિમિત્ત આવે, નિમિત્તો મળે, નિમિત્તો હોય એ પ્રમાણે બધું કાર્ય થાય તે માત્ર તે પ્રકારની વાતો કરે છે. માત્ર એ નિમિત્તની પ્રધાનતા કરીને વાતો કરે છે. નિમિત્તની વાતો તો નિમિત્તત્વ જાણીને જ્ઞાની પણ કરે છે, પણ એમાં એનું ભિન્નપણું જાણીને પોતાના પુરુષાર્થને મુખ્ય રાખે છે. જેમ કે જ્ઞાની એમ કરે કે દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ એને માથે રાખજે, એને સાથે રાખજે, વચનામૃતમાં માથે રાખવા. ગુરુ માથે હોય તો વાંધો આવતો નથી. તો ત્યાં નિમિત્ત આશ્રિત બુદ્ધિ નથી, કથન ભલે એવું લાગે પણ નિમિત્ત આશ્રિત બુદ્ધિનું કથન નથી. એ પોતાના પુરુષાર્થને સાથે રાખીને પછી નિમિત્તની વાત છે. યોગ્ય નિમિત્ત કોણ છે, પુરુષાર્થને અનુકૂળ નિમિત્ત કોણ છે, પુરુષાર્થને પ્રતિકૂળ નિમિત્ત કોણ છે એ વાત છે. અને છતાં એની ભિન્નતા અનુકૂળતાને પ્રતિકૂળતા કહેવા છતાં એની ભિન્નતા 100 ટકાની રાખીને વાત છે, ભિન્નતા છોડીને વાત નથી. પણ જે જીવો માત્ર વાતો કરે છે એટલે કે અંતર્મુખ જ્ઞાયક સ્વભાવનો પુરુષાર્થ કરવાની બુદ્ધિ કરતા નથી. બુદ્ધિ એટલે અભિપ્રાય નહીં આપણ જેનો એવો અભિપ્રાય નથી કે મારે અંતર્મુખ થવાનો પુરુષાર્થ મને હોવો જોઈએ, કદ મને થવો જોઈએ. પુરુષાર્થ ક્યાંય ને ક્યાંય તો કામ કરે છે, પુરુષાર્થ વિનાનો તો જીવ નથી. તો પછી મારો પુરુષાર્થ મારા પરિણામને અંતર્મુખ વાળે તે પ્રકારનું સ્વરૂપને અનુલક્ષીને પુરુષાર્થ હોવો જોઈએ એવો અભિપ્રાય જેને નથી એની નિમિત્તાશ્રિત બુદ્ધિ છે. એટલે ઉપાદાન પ્રત્યેના પુરુષાર્થનો જેને અભિપ્રાય નથી એને નિમિત્ત આવે એવું મારું પરિણામ થશે. શું કરીએ, નિમિત્ત પ્રમાણે અનુસરવું પડે છે, સંયોગ પ્રમાણે અનુસરવું પડે છે, ઉદય પ્રમાણે ચાલવું પડે છે, એમાં બીજો કોઈ રસ્તો નથી. થોડોક પોતાનો અનુભવ એવો લાગે છે કે ભૂખ લાગે તો ખાધા વિના ચાલતું નથી, તરસ લાગે તો પાણી પીધા વિના ચાલતું નથી. તો ઉદય અને નિમિત્ત પ્રમાણે તો ચાલવું જ પડે છે, એમાં બહુ ખેંચવાથી કામ આવતું નથી, પરિણામ બગડી જાય. માટે નિમિત્ત આવે એ પ્રમાણે પરિણિમા વગર બીજો કોઈ ઉપાય નથી એને એક અભિપ્રાય નક્કી કર્યો છે કે એ અભિપ્રાયવશ એને કોઈ સ્વતંત્ર આત્માને અંતર્મુખ થવાનો પુરુષાર્થ કરવાનો કોઈ વાત રહી નથી. પુરુષાર્થની જે ભાવના છે મોક્ષની ભૂમિકામાં, એ પુરુષાર્થના અભિપ્રાયને કેળવવા માટેનો વિષય છે. બીજી રીતે વિચારીએ તો જેમ મોક્ષને એવી ભાવના થાય છે કે હું નાયક સ્વભાવ પ્રત્યેનો, મારા સ્વરૂપ પ્રત્યેનો પુરુષાર્થ કરું, પરિણામ મારા સ્વરૂપ પ્રત્યે અંતર્મુખ મળે એવો સંવેગ એવો વેગ મને ઉત્પન્ન થાય એવી ભાવના ભાવે છે, એમાં અભિપ્રાય કેળવો છે. અને જે નિમિત્ત આશ્રિત અનાદિનો અભિપ્રાય છે એને તોડવો છે. પુરુષાર્થની ભાવનામાં પુરુષાર્થનું બીજ છે એમ જે વાત ચાલી હતી, એનો અર્થ એ છે કે એમાં વિરુદ્ધ અભિપ્રાય તોડવો છે. નિમિત્તાશ્રિત બુદ્ધિ એમાં તોડવી છે અને પોતાના સ્વરૂપનો સ્વતંત્ર પુરુષાર્થ કરવાનો એની અંદર અભિપ્રાય ઉત્પન્ન કરવો છે. એ બુદ્ધિ બુદ્ધિ શબ્દ વાપરો છે અને અભિપ્રાયને આ અર્થમાં છે. જે જીવો નિમિત્તાશ્રિત બુદ્ધિ કરીને અટક્યા છે તે જીવો માત્ર વાતો કરે છે, તેઓ ફક્ત વાતો કરે, ભલે તત્વજ્ઞાનની શાસ્ત્રની વાતો કરે છે, પણ નિમિત્તાશ્રિત બુદ્ધિ રાખીને જેટલી વાતો કરે છે એ બધી વાતો માત્ર વાતો જ રહેવાની છે, પુરુષાર્થની ભાવના નથી, પુરુષાર્થ સ્વરૂપ સ્વરૂપનો પુરુષાર્થ કરવાનો અભિપ્રાય નથી, બુદ્ધિ નથી, એને એ બાજુ પુરુષાર્થ ઉત્પન્ન થવા નહીં દે. ઊંધો અભિપ્રાય છે એ આડ મારે છે. દ્રષ્ટાંત લીધું છે કેવી રીતે આડ મારે છે, ભગવાનને દીઠું હશે તેમ થશે. આ સર્વજ્ઞના આધાર લીધો, સર્વજ્ઞ ભગવાને જેમ જોયું હશે એમ થશે, મારું કેમ થશે, ભવિષ્યમાં મારું શું થશે, તો જેવું કેવું એવું જોયું હશે, સર્વજ્ઞ ભગવાને જોયું હશે એવું થશે. ના ભગવાનને દીઠું હશે તેમ થશે, તેમના જ્ઞાનમાં જેટલા ભવ દીઠા હશે તેટલા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવ ભ્રમણ થયા વિના મોક્ષ નહીં થાય. મારો જે મોક્ષ છે એ નહીં થાય. ભગવાને મારા આટલા ભાવ જોયા છે તો કે ભગવાનનું જ્ઞાન થોડું ખોટું પડશે અને મારો પુરુષાર્થ ત્યાં સુધી નહીં લાગે. ત્યાં સુધી મને સ્વરૂપનો પ્રસાદ નહીં થાય. હવે એને પોતાને મુક્ત થવાની જરૂરિયાત કે રુચિ લાગતી નથી. પોતાને મુક્ત થવાની કે જરૂરિયાતની રુચિ લાગતી નથી. મોક્ષના વિષયમાં એમ વિચારે છે કે ભગવાને જોયું હશે એમ થશે, અને ભૂખ તરસ લાગે છે ત્યારે એમ વિચારતો નથી. જરૂરિયાત લાગે છે બાહ્ય પદાર્થોની, કે જે બાહ્ય પદાર્થોમાં આત્માનો પુરુષાર્થ કાંઈ કરી શકતો નથી. 53 નંબર છે, ત્યાં એને ભગવાને જોયું હશે એ વાતને વિસ્મરણ કરી જાય છે. ભૂખ લાગી હોય, માનું પીરસાયું હોય, હવે મોઢામાં પડવું છે ત્યારે પડશે એમ વિચારે છે. ભૂખ લાગી હોય ત્યારે સર્વજ્ઞ ભગવાને જોયું હશે ત્યારે થશે. આપણે તો આ બેઠા ત્યાં એમ વિચારતો નથી. જો ભગવાને જોયું હશે એમ વિચારતો હોય તો સર્વ કાર્યમાં એમ વિચાર, અને સર્વ કાર્યમાં એમ વિચારીને સ્થિર થા તો તું આખા જગતનો સર્વજ્ઞનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જઈશ. અને એવો જે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો પુરુષાર્થ, એ જ સર્વજ્ઞના સ્વીકારનો પુરુષાર્થ છે, અથવા સર્વજ્ઞનો સ્વીકાર કરવાનો પુરુષાર્થ એ જ જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો પુરુષાર્થ છે. પણ નીચેની ભૂમિકામાં પોતાની જરૂરિયાતના કાર્યો કરવા કર્યા વિના તો નથી, અને એ જ નીચેની ભૂમિકામાં એ મોક્ષના પુરુષાર્થથી ઉપેક્ષિત થાય છે, ઉદાસીન થાય છે, અવગણા કરે છે, ત્યારે સર્વજ્ઞ ભગવાનને ઓથ લઈને કરે છે કે ભગવાને દીઠું હશે તેમ થશે. આ ક્રમબદ્ધ પર્યાયમાંથી પણ આવો જ વિપર્યાસ, એક ક્રમબદ્ધનો સિદ્ધાંત થયો ને, ભગવાને દીઠું હશે તેમ થશે, તેમના જ્ઞાનમાં જેટલા ભાવ દીઠા હશે એટલા દ્રવ્ય ક્ષેત્ર કમાણ ભાવ અને ભાવ પાંચે પરાવર્તનના ભંગન થયા વિના મોક્ષ નહીં થાય. જે વખતે કાળ લબ્ધિ પાકશે તે વખતે સમય દર્શન થશે. આ બધી શાસ્ત્રની વાતો, એમાંથી એણે અપસિદ્ધાંત એટલે પોતાના આત્માને નુકસાન કરે એવી રીતે એવી વાત ગ્રહણ કરી. વાત ગ્રહણ કરી પણ કેવી રીતે? કે પોતાના આત્માને નુકસાન થાય એવી રીતે વાત ગ્રહણ કરી. એમ ગ્રહણ થવાનું શું કારણ છે? કે તીવ્ર નિમિત્તાધીન બુદ્ધિ છે, જે ઉપર લીધી એ વાત. નિમિત્ત આધીન, નિમિત્તને અનુસરીને ચાલવાનો અભિપ્રાય ઘણો તીવ્ર હોવાને લીધે એને ભગવાનને અને કાળલબ્ધિને આડી રાખીને એની ઓથે જેમ થવું છે એમ કરીને એ ઊંધા પુરુષાર્થમાં જીવ જોડાઈ જાય છે. ઊંધા પુરુષાર્થમાં જીવ પ્રણમી જાય છે, અને પોતાના પુરુષાર્થને વધારે સ્વરૂપ બાજુ જવામાં નિસત્વ થાય છે. નિસત્વ શબ્દ વાપર્યો છે. એમ ભાવમાં અને કથનમાં એવા પરિણામ કરવામાં અને એ પ્રમાણે કહેવામાં નિસત્વ બનીને, એટલે કે પુરુષાર્થહીન થઈને સ્વરૂપ પ્રત્યેના પુરુષાર્થમાં હીણો થઈ ગયો, એ શક્તિ એની હીણા હણાઈ જાય છે. નિસત્વ બની નિમિત્તાધીનતા રાખી પુરુષાર્થ ઉડાડે છે. એ પુરુષાર્થને નિમિત્તાધીનતાને મુખ્ય કરીને પુરુષાર્થને, સ્વયંના પુરુષાર્થને, સમ્યક પુરુષાર્થને એ ઉડાડે છે. સિદ્ધાંતિક રીતે એ સમ્યક પુરુષાર્થનો નિષેધ કરે છે. ઉડાડે છે એટલે નિષેધ કરે છે. શું કહેવું છે? પુરુષાર્થનો વિષય લઈએ તો સમય પંચેન્દ્રિયને પુરુષાર્થ સ્વરૂપનો પુરુષાર્થ કરવાની યોગ્યતા છે. એક પુરુષાર્થના પરિણામમાં યોગ્યતાના બે પડખા છે. કેટલું જીણું કાયદું છે મનુષ્ય લઈએ તો 8 વર્ષ પછી એ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે. મિથ્યા દ્રષ્ટિપણે જન્મ લીધો હોય તો 8 વર્ષ પછી એ સમ્યક દર્શન પ્રાપ્ત થઈ શકે. એની સાથે એક બીજો સિદ્ધાંત પણ છે કે એ પુરુષાર્થનો સદુપયોગ કરે કે એ પુરુષાર્થનો દુરુપયોગ કરે એ એને કેવા સિદ્ધાંતનું ગ્રહણ કર્યું છે. જ્ઞાનમાં એને નિમિત્તાધીનતા સ્વીકારી છે કે પુરુષાર્થને સ્વીકાર્યો છે, સ્વતંત્ર પુરુષાર્થને સ્વીકાર્યો છે, એના ઉપર એની યોગ્યતા કામ કરે છે. અથવા બીજી રીતે વિચારીએ તો કે કેટલા જીવોના પોતાના વિપરીત શ્રદ્ધા જ્ઞાનને કારણે સમની પ્રસંગી હોવા છતાં પણ એ જીવ પોતાના પુરુષાર્થ કરવાને લાયક હોતો નથી. સ્વયંના પુરુષાર્થ કરવા માટે નિસત્વ થઈ જાય છે, એ ન થઈ જાય છે. જેમ કે એમ વિચારે કે પુરુષાર્થ તો કરવો છે પણ થતો નથી, એનો અર્થ શું થાય છે? સીધી રીતે વિચારીએ કે પુરુષાર્થ તો આત્માનો કરીને આત્માની પ્રાપ્તિ કરવી છે, પણ પુરુષાર્થ કરવાની ઈચ્છા અને ભાવના હોવા છતાં થતો નથી. ભાવનામાં આવેલાને પુરુષાર્થ હજી ઉત્પન્ન નથી થતો, એનો અર્થ શું થાય છે? કે એ પોતે એવો નિસત્વ થયો છે અત્યાર સુધીના પરિણામને લઈને, પોતાના વિરાધક ભાવોને લઈને એવો નિસત્વ થયો છે કે એનો પુરુષાર્થ પૂરો થતો નથી. સમની પંચેન્દ્રિય હોવાથી યોગ્યતા છે અને ઊંધા પુરુષાર્થને લઈને અયોગ્યતા પણ છે. યોગ્યતા અને અયોગ્યતા એક સાથે છે. એક પુરુષાર્થની પર્યાયમાં એક સાથે બે પડખા ઉભા થયેલા. સમની પંચેન્દ્રિય છે કે પુરુષાર્થ કરી જ ન શકે અસમની કેન્દ્રની જેમ, એ પણ પરિસ્થિતિ નથી. માયાની વાત તો છે ને, પણ પોતે હિન્દ સત્વ ન થઈ ગયો છે સવળો પુરુષાર્થ કરવા માટે. ઊંધો પુરુષાર્થ કરી કરીને એ પુરુષાર્થને સવળો કરવા માટે પુરુષાર્થ કરવા માટે ક્ષમતા છે, પણ સવળો થવા માટે ક્ષમતા નથી. આમ બે પડખા જુદા જુદા ઉભા છે. પૂર્વ ભાવના કે ચાલુ પણ, ચાલુ ભાવના પણ હોય શકે, પૂર્વ ભાવના પણ હોય શકે, અને ચાલુ ભાવના પણ જ્યાં સુધી નથી ત્યાં સુધી વિરાધક ક્રિયા છે. આ ભાવમાં પણ જેટલી ઉંમર ગઈ એમાં પરિણામ શું કર્યા છે? અજ્ઞાન અને મિથ્યા શ્રદ્ધામાં તો એને એ જ પરિણામ કર્યા છે કે જેથી એના પરિણામ પર તરફ ઝૂકે છે. અથવા જીવ પરમાં મૂર્છાય છે એટલે પુરુષાર્થની યોગ્યતા હોવા છતાં, સંગની પંચેન્દ્રિય સંબંધિત યોગ્યતા હોવા છતાં તે પુરુષાર્થને સૌરો થવાની યોગ્યતા નથી. બે પ્રકારની યોગ્યતા છે. એક પુરુષાર્થ કરવાની યોગ્યતા છે કે નહીં તો કે આ સંગની ઈચ્છા માટે છે. હવે એટલી જ યોગ્યતા પર્યાપ્ત નથી. હવે અવળો છે એમાંથી સવળો થવાની યોગ્યતા છે કે નહીં, એમાં યોગ્યતા નંબર 2. જો આ યોગ્યતા હોય તો સવળો થાય ને આ યોગ્યતા ન હોય તો સવળો ન થાય. આમ સીધી વાત પુરુષાર્થ બોલતા નથી ને. આપણે પુરુષાર્થ નથી થતો તો શું વાત છે? ખરેખર ચારે પડખેથી અવરોધ પ્રતીતિ જોઈ રહી છે, એટલે સમજણ માં લાકડા ઊંધા હોય એને તો અવળો પુરુષાર્થ મટી નહીં, સગળો પુરુષાર્થ થવાની કોઈ શક્યતા નથી. પુરુષાર્થની શક્યતા હોવા છતાં પણ સગળો થવાની શક્યતા નથી, એટલે એને ચારે પડશે છે અવિરોધ પ્રતિક્રિયા. એક પણ વિપર્યાસ રહે અને સમ્યક દર્શન થાય તારે પણ પછી સૌ ક્યાંય હોય થોડુંક અવળું છે, ઘણું સૌ છે એમ દેખાય છે તો એ થોડું છે એનો પ્રભાવ વધારે છે, ઘણું દેખાય છે એનો કાંઈ જ પ્રભાવ કોઈ ઘણી વિજ્ઞાન ભાવે ઘણી પ્રગટ કર્યા કરે સંપ્રદાયમાં કરે છે. તો શ્રીમદજીએ એક વાત લીધું કે ભાઈ તે ઘણી તપશ્ચર્યાઓ આખરી કરી પણ એ બધા તારા બાળ તપને બાળ તપ કર્યા એને અજ્ઞાન કરેલા અજ્ઞાન રૂપી પાડો ચાલી ગયો, પાડાના મોટું મધુ અને કોઈ કોઈ આખો ઉપાડે આખો પૂરો હલવે ચાલી જાય એમ તારા તપ ને તારે બધું કોણ ચાલી ગયો અજ્ઞાન રૂપે પાડો ચાલી ગયો. એમ વિપર્યાસ થોડો હોય એ મોટું એ અજ્ઞાન નો પાડો છે, ભલે થોડો દેખાય પણ છે મોટો પાડો. એ તારું જાતિનો મિત્ર આપો હવળા પડખા દેખાય છે એ બધા ચાલી જાય, થોડો પણ વિપર્યાસ બધું ચાલી જાય. એટલે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં જ્યાં સિદ્ધાંતિક વિષય ગ્રહણ કરવાનો છે ત્યાં થોડું પણ વિપરીત ગ્રહણ ન થાય એની સાવધાની વિશેષપણે રાખવાની હોય અને એટલા માટે સત્પુરુષને સાથે રાખવાની ભલામણ કરી છે. સત્પુરુષોએ કે તને હજી જ્ઞાન નથી અને ક્યાં વિપર્યાસ થશે એની તને ખબર નહીં પડે, સત્પુરુષ છે એ તારા વિપર્યાસ છે આંગળી થી એમ ન થાય એમ ન થાય આનું કારણ આ થોડો વિપર્યાસ છે ને બાકી બધું જેમ કે ગુરુદેવને ઘણા વખતે આપણે સાંભળ્યા છે તો મોટાભાગની વાત તો સમજી સમજ્યા હોય ક્યાંક થોડીક ભૂલ રહી હોય તો એ ક્યાંક થોડી છે એ જ બહુ મોટી છે અને એક સમ્યક દર્શન ને અને એક પુરુષાર્થ ને સમ્યક પુરુષાર્થ ને રોકનારી ઠીક છે. એમાં ખા માત્ર સમ્યક દર્શન નથી રોકાતું, આખી મોક્ષ દશા રોકાય છે એમાં તો નુકસાન તો મોક્ષ સુધીનું છે. આ તો દ્રષ્ટાંત છે કાળલબ્ધિ પાસે તે વખતે સમ્યક દર્શન થશે એમ કોઈ પણ સિદ્ધાંતને સમજવાના કારણે કઈ રીતે એને ગ્રહણ કર્યું છે એ બહુ મોટી વાત, અથવા યથાર્થ રીતે ગ્રહણ કર્યું છે કે અયથાર્થ રીતે ગ્રહણ કર્યું છે એના ઉપર બધો આધાર. યથાર્થ સમજણ આગળ વધીને સમ્યક જ્ઞાનમાં પરિણમ યથાર્થ સમજણની યથાર્થતા સમ્ય જ્ઞાનમાં પરિણમશે, સમજણની અયથાર્થતા અજ્ઞાનને મજબૂત કરશે.
એમ જ્યારે જીવ સિદ્ધાંતને અયથાર્થપણે ગ્રહણ કરે છે કે વિપરીત પ્રણે ગ્રહણ કરે છે ત્યારે તેના ફળ સ્વરૂપે એને પુરુષાર્થમાં હિમપત ભૂમિ થાય છે અથવા તો પુરુષાર્થ સવો નથી શકે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. અવળો ને અવળો પરસ્પર સંમુખતા છે તે સંમુખ થઈ શકે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. અને જે જીવ દ્રઢ કરે છે ઊંધું પકડીને કે કાળ વૃદ્ધિ હશે તેમ થશે કોઈને કોઈ સિદ્ધાંત એ તો પુરુષાર્થને ખરેખર ઉડાડે છે અથવા નિમિત્તની મુખ્યતા કરનાર જીવ તો ખરેખર પુરુષાર્થને ઉડાડે છે. નિમિત્ત થાય એમ માનનાર એ તો પોતાના પુરુષાર્થને સર્વો થવા દેવા માગતા જ નથી એવો એનો ચોખ્ખો અર્થ થાય છે. પુરુષાર્થ હોય છે દ્રવ્યાનુયોગની વાતો કરે તો તે નિશ્ચયા ભાષે છે. આ એક બીજી વાત સમજવા જેવી નથી છે કે દ્રવ્યાનુયોગની જે વાત કરે છે તે પુરુષાર્થ રહિતપણે કરે છે કે પુરુષાર્થ સહિતપણે કરે છે આ વિચારવાથી આપણે ત્યાં તત્વજ્ઞાનનો અભ્યાસ ચાલતો હોવાથી દ્રવ્યાનું ઘણો ચાલે છે. અહીં તો એક શ્રી ગુરુની આજ્ઞા થઈ ગઈ કે દ્રવ્યાનું યોગની વાત કરતો પુરુષાર્થ સહિત કર પુરુષાર્થ રહીત દ્રવ્યાનું યોગની વાત કરવા જતા જીતે આપણે જતા વાર લાગશે બીજી વાત બહુ સારો મુદ્દો છે. કુદરતી જે વસ્તુ આવી છે ગુરુદેવના સ્ત્રી બહુ મહત્વની વાત આવી છે કે બીજા લોકો તો તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશતા નથી અને જેઓ ગતાનુગતે સંપ્રદાયની રીતે ચાલે છે એને તો કોઈ અવકાશ નથી સમ્યક પુરુષાર્થનો. પણ જે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આવે છે અને દ્રવ્યાનુયોગના વિષયને કરતે છે ત્યારે પુરુષાર્થ સહિત દ્રવ્યાનુયોગ તે વિચાર બહુ અગત્ય છે. પુરુષાર્થ રહીત પણ નહીં નહીતર દ્રવ્યાનુયોગ એક એવો વિષય છે કે જેમાંથી નિશ્ચયાભાસ થતા વાર લાગે છે. આવી પરિસ્થિતિ મહાનતા ગુરુદેવ ગુરુ આપણે કહીએ છીએ ને લોકો વાંધો ઉઠાવે ગુરુ ગુરુ કેમ કહે છે ગુરુ તો ભાવ લિંગી વાત ગુરુ શબ્દનો વ્યાપક અર્થ વિધિગત અર્થે કે ભાવ લિંગી સંતનો ગુરુ કહેવાય ગુરુના અને દેવ ગુરુ સાથે પણ ગુરુ એટલે ભારે મહાન જેનામાં મહાનતા પ્રગતિ હોય તે બધા આત્માઓ ગુરુ જેને પોતાના પરમોત્કૃષ્ટ મહાન સ્વરૂપને શ્રદ્ધા જ્ઞાનમાં જીલીને જેની અવસ્થા આખા જગતથી વિમુખ થઈને અંતર્મુખ થઈ એની મહાનતા થઈ એ મહાનતાને ગુરુ પદે ગુરુને પદ લાગુ પડે છે ગુરુ નામનું પદ એને લાગુ પડે પછી એ આત્મા ગમે ત્યાં હોય ચાર ગતિમાં એની મહાનતા છે માટે તે ગુરુ બીજા સંસારી સામાન્ય વિષયાદૃષ્ટિ ચાર ગતિમાં પરિભ્રમણ કરતા અનંતાનો મંદિરની વિષયાત્વ સહિતના મહાન દોષ વાળા જેઓ પાસે એ મહાન જ છે એનાથી એ મહાન જ છે એટલે એને ગુરુ કહેવામાં આવે. ગુરુ પણ સમજાવવા માટે આવી વાત કરે તો ખરેખર ગુરુ ની વાત છે કે જે જીવો પુરુષાર્થ રહી થઈને દ્રવ્યાની યોગ ની વાતો કરે છે, જરા પણ આત્મા પ્રપૂર્ણ પુરુષાર્થ અને એ વાત થતા પુરુષાર્થ સહી સમજ હોવું જોઈએ, શું થશે યથાર્થતા સમજે થાય. જયારે દ્રવ્યાનું યોગ નો વિષય ચાલે છે, પોતાના ભિન્ન દ્રવ્ય નો વિષય ચાલે છે, એક દ્રવ્ય ને બીજું દ્રવ્ય ભિન્ન છે, આ દ્રવ્યાનું યોગ નો વિષય છે. એ સાદામાં સાદી વાત લઈએ તો વિષયની ગંભીરતા ઘણી છે, એટલી ગંભીરતા છે કે જેને શુક્લ ધ્યાન નું કારણ કહેવામાં આવે. દ્રવ્યાનું યોગ પરમ ગંભીર છે અને એ શુક્લ ધ્યાન નું કારણ છે. પણ સાદામાં સાદી વાત એ તો એટલી છે કે એક દ્રવ્ય ને બીજું દ્રવ્ય ભિન્ન છે, તો ભિન્નમાં ભિન્નપણાના પુરુષાર્થ સહિત એ વાત લે છે. ભિન્નતાનું જોર આવવું જોઈએ, પુરુષાર્થ એટલે ભિન્નતાનું એને જોર આવવું જોઈએ, તો એ દ્રવ્યાનું યોગની વાત બરાબર છે. અભિન્નતાના જોરમાં પરથી અભિન્નતાના જોરમાં નિશ્ચય આ બાજુ નથી, કેમ કે જોર તો છે આ બાજુ મને કા આ બાજુ જોર તો છે એને એમાં નિશ્ચય આ ભાષો હોતી આ વિના નહીં. પુરુષાર્થ રહીત થઈ દ્રવ્યાનો યોગની વાતો કરે તો તે નિશ્ચયાભાસી છે, તો એને નિશ્ચયાભાસ આવે. એને નિશ્ચયાભાસ આભાસ કહો કે વિપર્યાસ કહો બંને એક છે, આભાસ અને વિપર્યાસ બંને એક છે. જેમાં જીવો વસ્તુનું સ્વરૂપ છે તેને પ્રતિભાસ કહીએ કે અવભાસ કહીએ કે ભાસ કહીએ, એમાં ફેરફાર થતા એને આભાસ કહેવામાં આવે છે. ફેરફાર છે વિપર્યાસ. એ એક બહુ મહત્વનો વિષય આવી ગયો છે. વિશે કેમ કે કાળલબ્ધિ સર્વજ્ઞની વાત લીધી યોગની વાતો તો ઘણી એવી છે જેમાં યથાર્થતા અથવા સ્વગ્રહમાં વળવાનું જોરથી એ વાત ના આવે, ભિન્ન પડવાના જોરથી એ વાત ના આવે, વિપર્યાસ સગત્યા ના નથી તો કરવી રહી કેમ ચાલે, નુકસાન જાય ને તપાસ ન કરે, જીવને નુકસાન જાય ને તપાસ ન કરે, નુકસાનથી બચી થોડો જાય. એકદમ કાળજી અને દરકારનો વિષય છે. હીરાના વેપારમાં કાંટે બેઠો હોય તો બીજે ધ્યાન રાખે બરાબર ધરાવે કાંટો ખોટી રીતે કેટલું ધ્યાન રાખવું જોઈએ એના કરતા વધારે ખૂબ થઈ જતું. મનુષ્ય ભવનો એ જ તમારે શ્રીમદજીએ કહી દીધું એટલે કઈ એમ એમ કહી દીધું, રત્ન ચિંતામણી કરતા પણ વધારે ખૂબ થઈ ગયું. જીવન આપનું વેળ ફાઈ જાય, કોઈની અડધી જિંદગી કોઈની જિંદગી કેટલી તપાસ ન કરે, કેટલી દરકાર ન કરે, કઈ કુદરતના ઘરમાં બીજો કોઈ ઉપાય કુદરત કુદરતનું કામ કરશે. હું દરકાર નહીં રાખે એટલે કુદરત તમે કરી જશે દુઃખ માટે, એવું કઈ બનવાનું પુરુષાર્થ રહીત થઈ દ્રવ્યાની યોગની વાત કરે તો તે આ વાત થાય તો સિદ્ધિ એને ટાઈટલ આપી દીધું દ્રવ્યાની યોગની વાત કરે સારી પુરુષાર્થ સહિત કરે કે પુરુષાર્થ રહીત કરે પુરુષાર્થ રહીત કરે તે આ વાત આમ નિશ્ચયાભાસી છે તો માનવા તૈયાર થતા ઉપલક્ષણ સાથે બતાવે પુરુષાર્થ સહી છે તો પુરુષાર્થ રહી છે બોલે પુરુષાર્થ સહિત હોય તો ધન્ય છે તને કે તું પામી દઈશ પુરુષાર્થ રહી છો નિશ્ચયાભાસી થઈ જઈશ પત્તો નહીં લાગે એવી સરસ વાત કરી છે જેને કેવળ જ્ઞાનીનો વિશ્વાસ થયો તેને ચારે પડખે સમાન અવિરોધ પ્રતીતિ જોઈએ શું કહે છે કેવળ જ્ઞાની સર્વજ્ઞ પરમાત્મા જૈન પરમેશ્વરનો જેને સ્વીકાર કર્યો શું કહે છે ને અમારા દેવ તો જિનેન્દ્ર અમારા દેવ છે તીર્થંકરની કોઈ પરંપરા કહેવામાં આવે છે કુલ ધર્મે તો જીનેન્દ્ર કહેવા ધારે છે એવી જ એને પ્રતીતિ એવું જ એને જ્ઞાન એવી જ એની સમજણ હોવી જોઈએ બીજું એને હોવું જોઈએ યથાર્થ સમજણ ભાવના અને પુરુષાર્થની ઉત્પાદક છે જે એને સિદ્ધ ઉદ્યમિત નિયમિત સંબંધ છે એની યથાર્થતા સાથે સંબંધ બરાબર જેને પ્રયોજનનો વિશ્વાસ થયો જેને જૈન પરમેશ્વરનો સર્વજ્ઞ દેવનો વિશ્વાસ થયો કે આવા જ હોય એમ વિશ્વાસ થયો એટલે આવા જ સર્વજ્ઞ હોય પરિપૂર્ણ વિતરાગ હોય પરિપૂર્ણ જ્ઞાનવાળા સર્વજ્ઞ હોય એને ચારે પડખે સમાન અવિરોધ પ્રતીતિ જોઈએ એને ચારે પડખા એને ચોખ્ખા આવે ક્યાંય એને ગડબડ આવે નહીં ચોખ્ખા ચારે પડખા આવે ગમે તે પડખા છે વાત આવે ને ચારે પડખા એટલે બધા જ પડખા ચાર એટલે ચાર એમ નહીં ચાર એટલે સર્વતોમુખી વિપર્યાસ રહીત હોય સર્વજ્ઞ વિના ધર્મનું તત્વનું પ્રતિપાદન થઈ શકે એવી વસ્તુ સ્થિતિ જ નથી એ પરિસ્થિતિ જ નથી તત્વ સર્વજ્ઞતાથી જ પ્રણીત થાય અને પ્રણિત કરવું જોઈએ કેમ કે તત્વ કહો ધર્મ કહો એનું મૂળ જ સર્વજ્ઞ છે ક્યાંથી નીકળ્યું બે દ્રવ્ય ભિન્ન છે તો એનું કારણ તો અગુરુ લઘુ ગુણ છે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય કોઈ ગુણ બીજા ગુણ રૂપે ન થાય કોઈ પર્યાય બીજી પર્યાય રૂપે ન થાય અગુરુ લઘુ ગુણ તો કેવળ જ્ઞાન ગોચર છે ક્યાંથી કે સર્વજ્ઞ વગર ભિન્નતા લાવશે ક્યાંથી નહીતર તો જગતનો વ્યવહાર એવો છે કે બે દ્રવ્યની ભિન્નતા ભાસે જ નહીં કોઈ કાળ બે દ્રવ્યની એકતા જ ભાસે ભિન્નતા ભાસે જ નહીં આ ઈચ્છા થઈને બોલું ઈચ્છા થઈને અહીંયા આવ્યો ઈચ્છા છે માટે બેઠો છું શરીરના કાર્ય હું નથી કરતો તો કોણ કરે એનો વ્યવહાર જે ચાલે છે એ પરદ્રવ્યને એનો એનો શરીરને બધો આખો દિવસનો વ્યવહાર ચાલે છે 24 કલાક એમાં પરદ્રવ્યની ભિન્નતા કરે કેવી રીતે કે અગુરુ લઘુ ગુણને લઈને ભિન્નતા છે અગુરુ લઘુ ગુણ કોણે જોયો કે સર્વજ્ઞ સર્વજ્ઞ વગર ક્યાં ચાલે પંચાધ્યાયમાં આવી શૈલી લીધી છે આવી શૈલી બે દ્રવ્યની ભિન્નતામાં આ રીતે સર્વજ્ઞને બચી લીધા
જેને કેવળ જ્ઞાનીનો વિશ્વાસ થયો તેને ચારે પડખે સમાન અવિરોધ પ્રતીતિ જોઈએ અને તેણે કેવળ જ્ઞાનીએ દીઠું એનો સાચો સ્વીકાર કર્યો છે અથવા સર્વજ્ઞએ અને સર્વજ્ઞના જ્ઞાનનો એને સાચો સ્વીકાર ત્યારે જ કર્યો છે એ સિવાય એને સાચો સ્વીકાર નથી સર્વજ્ઞના વિષયમાં.
જય ઓમ કૃપા.